જેને સાચા સદગુરુ મળે છે, કે ગુરુમાં નિષ્ઠા છે, ગુરુમાં પ્રેમ છે, શ્રદ્ધા છે, વિશ્વાસ છે, એને કહેવાય કે સદગુરુ સાચા રે મળ્યા. અને એની પાછળ સમર્પિત નો ભાવ, સંપૂર્ણ સમર્પણ, કેમ કે મારે તો મારા જે ગણો તે બધું છે, એમને પૂછ્યા વગર હું કઈ જ ન કરું, મારું જે કઈ સારું થવાનું હશે તે એ જ કરશે, જે થવાનું હશે એ જ મારી ગતિ છે. આમ એવી ઊંડી શ્રદ્ધા ને ભાવથી અહીંયા આગળી ભક્તો ગાય છે, સતગુરુ સાચારે મળ્યા તેના તનના તાપ ટળ્યા. તો ગુરુ મહારાજની કૃપા થાય તો જ આપણા તન અને મનના તાપ ટળે. આમ તો તન, મન અને સમાજ આ ત્રણેયના તાપ અડતા હોય છે માણસ. સમાજથી પણ તપતો હોય છે, શરીરથી તપતો હોય છે અને મનથી. તે વ્યથા માનવ જીવનની એ બધી દૂર કરી શકે એકમાત્ર સદગુરુ. જે કઈ ઉપાધિઓ છે, જે કઈ દુવિધાઓ છે, બધું ગુરુ મહારાજની કૃપા થાય અને જે કંઈ આપે એના આધારે ચાલીએ તો અવશ્ય એ પરિણામ એને પ્રાપ્ત થાય. અને જેને આવા સદગુરુ પ્રાપ્ત થાય જેમાં જીવનની વાસ્તવિકતા હોય, સદગુરુમાં ત્યાગ, સમર્પણ, જ્ઞાન, સમજ આ બધી હોય, તો એવા સદગુરુ મળ્યાનો એક આનંદ થાય. સદગુરુ મળ્યાનો એક જ ઉત્સવ ઉજવાતો હોય કે મને તો મારા મહારાજ મળ્યા છે, મારે નિરાશ છે, કશી જ ફિકર ચિંતા કરવાની નથી. અને એને કારણે વ્યવહારિક જે પાપ અને તાપ છે એ બધા જ પાપ અને તાપ બધા જ આપોઆપ દૂર થઈ જાય. કારણ કે કોઈ પણ એક કાર્ય છે, ઘણું અઘરું છે, આંટી ઘૂંટી વાળું, પણ એનો જાણકાર મળી જાય, એ કાર્યનો અનુભવી માણસ મળી જાય તો સ્વાભાવિક છે કે એની સંગાથે રહીને તો આપણે ચાલીશું, તો પછી એ કામ છે જે અઘરું લાગવાનું નથી, સરળ જ થઈ જાય. એમ ગુરુ મહારાજ જ્ઞાની છે, સમર્થ છે, જીવનના પ્રશ્નો સમસ્યાઓને કેમ દૂર કરવી, કેમ હળવી બનાવવી એ માર્ગદર્શન આપતા. અને એને કારણે કોઈક ભૂમિઓ મળી જાય ને કે હવે બીવાની, હવે ભૂલા પડવાની ક્યાં આપણને બીક છે, ભૂમિઓ છે આપણી સાથે. એટલે જેને કહીએ કે માર્ગદર્શક, અને એમાં ત્યારે એમ થાય કે ભૂમ્યા વિના મારે ભમવાતા ડુંગરા. પણ એ લેખક કવિને પણ પછી પાછળથી એમ થયું, ના ના, મારી કંઈક ભૂલ થાય, એટલે એને પણ સુધારીને પાછું બીજું કાવ્ય લખ્યું. આ કવિ તો માર્ગદર્શક કોઈ મળે ને એના વડે આપણી બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય, એમ અહીંયા ભક્તજને ગાયું કે મારા બધા જ તાપ, પાપ, સમસ્યાઓ ગુરુ મહારાજ મળ્યા ત્યારથી દૂર થઈ ગઈ, કશું જ બાકી. પણ એ ક્યારે? સદગુરુ શબ્દે રે ખેલે. બસ જીવનનો આખો ખેલ, જેમ દોરડા ઉપર ચાલતા શીખવાડ્યું અને એની ઉપર જ બધી કલા દેખાડવાની, એમ જીવન આખું સદગુરુ મહારાજે આપેલો જે શબ્દ, જે આજ્ઞા, જે ઉપદેશ આદેશ, એના ઉપર જ ચાલવાનું. સહેજે નીચે પડાય નહીં. સદગુરુ શબ્દે રે ખેત, પોતાનું જીવન એનાથી જ રમે, એનાથી જ રમે. જેમ બાળકને રમકડું આવ્યું હોય બહુ પસંદ, રમ્યા જ કરે, રમ્યા જ કરે, અઠવાડિયાઓ સુધી રમે. એમ જીવનભર ગુરુ મહારાજની આજ્ઞા પ્રમાણે, એના મંત્ર પ્રમાણે એમાં રમ્યા રમ્યા કરે. એની અંદર ખૂબ પ્રેમ, ગુરુ મહારાજ મને આપ્યું છે સાધન, ઘરમાં જો કોઈ આપણને બાળકને કોઈક સાધન લાવી આપ્યું હોય તો સ્વાભાવિક છે કે એ સાધન જ વાપરવાનો છે, જે કામ કરવું છે ત્યાં જવું હોય. એટલે એની ઉપર પોતાનો બધો જ વ્યવહાર નભાવે, ચલાવે. એટલે કહ્યું સદગુરુ શબ્દે રેખે. અને અહીંયા અધ્યાત્મ માત્ર વ્યવહાર નથી જોવાનો, વ્યવહાર તો આપણે જોયેલો છે, એટલે આપણે એને અધ્યાત્મને સમજવા માટે વ્યવહારનો ઉપયોગ કરીએ. બાકી વ્યવહાર જે છે એ તો માણસને પોતાના જીવનની અંદર એક આવી પડેલા છે, એને દૂર કરવાનો છે અને પાર ઉતારવાનો છે. એટલે વ્યવહાર અને અધ્યાત્મ બંને જુદા છે. પણ જેમ આત્મચેતનાને સમજવી હોય તો સ્થૂળ શરીરને સાથે રાખવું જ પડે. જો સ્થૂળ શરીર સાથે ન હોય અને સ્થૂળ શરીરને અનુભવીએ નહીં તો આત્મચેતનાનું જ્ઞાન કેવી રીતે થશે? એટલે આત્મચેતનાના જ્ઞાન માટે પણ સ્થૂળ શરીરની આવશ્યકતા છે, એનો આધાર લેવો પડે, લેવો જ પડે. એમ સદગુરુ શબ્દનો આધાર લઈને જીવન શાંતિથી જીવવા માટે, સાત્વિકતાથી ધર્મપરાયણ થઈને જીવવા માટે પણ ગુરુ મહારાજના શબ્દનો ઉપદેશનો આધાર લેવો જ પડે. પણ ગુરુ મહારાજનું માર્ગદર્શન ન હોય અને જીવનમાં ચાલવાનું હોય, એક જેને અનુભવી ભોમ્યો, જેમ કોઈ પર્યટનના વિસ્તારનો એક વ્યક્તિ ભોમ્યો હોય, એને સાથે રાખ્યો હોય, બધું જ બતાવે, એમાં ભવનો ભોમ્યો, આ ભવનો ભવસાગરનો ભોમ્યો, તો ગુરુ મહારાજ જ લેવા ચાલવા. ઉત્તરકાંડમાં તુલસીજીએ માનસની અંદર બહુ સરસ બતાવ્યું કે આ શરીર એ નાવ છે અને સદગુરુને સોંપેલી, વચન વિશ્વાસ અને વચનરૂપ વિશ્વાસ હોય, એમના વચનનો વિશ્વાસ હોય તો જ પાર ઉતરી શકાય. આટલો સરસ એમ સદગુરુ શબ્દે રે ખેલે, એટલે જીવન આખું એની ઉપર નભ્યા કરે. અને જેમ દોરડા ઉપર ચાલનારો એને એક વિદ્યા બતાવી દીધી કે આવી રીતે ખેલ થાય, આવી રીતે ચલાય, આ પ્રમાણે, તો એનું જીવન પૂરું કરે એને. એમ ગુરુ મહારાજના જે કંઈ આપેલા સાધન વડે પોતાના જીવનને પાર ઉતરવું, મારું જીવન સુવ્યવસ્થિત રીતે ગુરુ મહારાજે આપેલા એ જ્ઞાન ઉપદેશનો ઉપયોગ કરીને પૂરું કરે. સદગુરુ શબ્દે રે ખેલે, અને એનાથી શું થાય? મનની ભ્રમણા સર્વે, જે કંઈ મનની અંદર અનેક ભ્રાંતિઓ હોય, અનેક પ્રકારની ભ્રાંતિઓ, સાચી ખોટી બધી, અને ઘણીવાર તો માણસ પોતાનું જીવન ભ્રાંત જીવન જીવતો હોય, ભ્રમવાદ, માત્ર પોતાના વિચારોની અંદર પોતાના વિચારના ચગડોળમાં ચડેલો હોય, હું જ સાચો છું, ખોટે ખોટું, જરાય સત્ય ના હોય, પણ એની અંદર ચાલ્યા જ કરે ચાલ્યા. ભ્રાંત જીવન એ માણસને માટે ખોટું છે, નકામું છે, તો એને છોડાવે છે સદગુરુ. મનની અંદર કેટલી ભ્રમણાઓ હોય, આ મારું છે, આ હું એનો છું, આ ફલાણું છે. મન મનની મૂઠ એટલી બધી ખરાબ છે કે હેરાન હેરાન થઈ જાય વાંદરાની માં. બહુ સરસ કહ્યું છે વિષ્ણુદાસ મહારાજે કે મૂરખ મનની મૂઠ મરકટની પહેરે મૂકે નહીં, મૂરખ મનની મૂઠ. વાંદરાને ભૂખ લાગી કે તે ઘડાની અંદર એને ખાવાનું જોયું. એનું મોડું બહુ સાંકડું હતું, હાથ નાખી દીધો, મુઠ્ઠી ભરીને બહાર કાઢવા ગયો, બહાર નીકળે જ નહીં, બહાર નીકળે જ નહીં, ધમપછાડા કરે, મુઠ્ઠી છૂટે નહીં અને પેલા માટલામાંથી બહાર હાથ નીકળે નહીં. કેટલા ધમપછાડા કરે, વાસણમાંથી બહાર હાથ નીકળે જ નહીં. મરકટની પેઠે મૂકે નહીં, મૂર્ખો મનની મૂઠ. એક જીદ પકડી રાખી, આ મારું જ છે ને, મારે કરવાનું છે. જોઈએ છે ઘણા માણસ આમ જ થશે, આમ થઈ જશે. એ જે મૂઠ પકડી રાખી એનાથી માણસ પોતે દુઃખી થાય. અને એ મનની ભ્રાંતિ એને મુઠ્ઠી છોડી દીધી હોય તો વગર મહેનતે હેરાન થયા વગર હાથ તરત બહાર નીકળી જાય. તો મનની ભ્રમણાઓ પણ આવી છે વાંદરાની મુઠ્ઠી જેવી. મુઠ્ઠી છોડી દે, ભલે ખાવાનું છૂટી ગયું, એકવાર એમાંથી તો બહાર નીકળી જવાશે. એમ મનની ભ્રમણાઓ માણસના મનમાં જીવનમાંથી જલ્દી છૂટતી નથી હોતી, મનમાંથી નીકળતી નથી હોતી. એ તો ગુરુ મહારાજ જ છોડાવે કે તારી ખોટી ભ્રાંતિ છે, તારું કોઈ નથી. એક પરિવારમાં લાંબો પોળો પરિવાર હતો અને ચાર પાંચ ભાઈઓ હતી, એકનો એક જ દીકરો હતો. એ બધાને ખૂબ લાડવાલથી રાખે, ખૂબ સરસથી રાખે, અને એક સંતની પાસે કાયમ જાય, સત્સંગમાં બેસે, એની વાતો સાંભળે. પછી એક વાર વાતમાંથી વાત એને વાત કરી કે છે કે મારા ઘરમાં મારા પરિવારમાં હું એકનો એક છું અને મારી ઉપર બધાનો આધાર છે અને બધા જ મને ચાહે છે બહુ, અને બધા જ મારા માટે બધું જ કરી છૂટવા માટે તૈયાર છે. મારા માટે બધો જ સ્વાર્થ છોડવા માટે જે કંઈ કોઈ પ્રમાણે કરવા માટે તૈયાર છે, પ્રાણ આપવા માટે તૈયાર છે. એના સદગુરુએ કહ્યું સારું કે જોઈએ આપણે, ચાલો. ગુરુએ સમજાવે સંતે ભાઈ આ બધી જ ખોટી વાત છે, ભ્રમણા છે. માણસ સમય આવે ને ત્યારે કોઈ કોઈનું નથી હોતું, ભલે આપણે ગમે એટલું માનીએ. કે તારે જોવું છે કે હા, કઈ હું તમને કરી બતાવું કે કદાચ મારા માટે જીવન આપવા માટે પણ મારા પરિવારના લોકો તૈયાર થાય, કેમ કે હું એકનો એક જ છું. પછી એકવાર એને કહ્યું કે તું કામ કરજે, તારે બોલવાનું નહીં. સરસ એક પાકી કેરી નાની એને એવી બાંધી દીધી, તારે ઘેર જઈને સુઈ જવાનું. બહુ દુઃખે, બહુ નહીં બચાય. તો પછી એ સંત થોડીક આયુર્વેદનું પણ જાણતા હતા, એટલે બોલાવી દીધા એમને કે આ શું છે, કે જુઓ ને કે એકદમ આ થઈ ગયું છે ને, હવે તો કે નહીં બચાય ને. એટલે સંતે જોયું કે હા વાત સાચી છે, તો મુશ્કેલ છે, પણ આનું દુઃખ એટલું બધું પીડાકારક છે, રાત ના પડે અને કદાચ ભાગ્યે જ એનો પ્રાણ બચે. પણ આમાં એવું છે કે આ એને જે થયેલું છે ગુમડું, એ જે ચૂસી લે તો આ બચી શકે, પણ ચૂસનારો મરી જાય. આ સંતે એનો ઉપાય મૂક્યો. છોકરાને કે તું બધું જોજે, કે કોણે કરશે? કોઈ તૈયાર નથી આખા પરિવારમાં, કોઈ તૈયાર નથી. સંતે કહ્યું ઈલાજ કરવા હું આવ્યો છું, તો સારું તો થઈ શકે. એક જણ બોલ્યો અમે કે એમ કરણ બાપજી તમે જ, તમે જે ચૂસી તમારે શું વાંધો છે કે તમારે કોણ છે? એટલે પેલા સંતે કહ્યું ભલે, તેને ચૂસી લીધી, કેરી ચૂસવાની હતી નાની સર, પણ પછી ચૂસી લીધી. કહ્યું કે આ તો કેરીનો ગોટલો કોને કહેવાય, તું ઉઠ, તું કહેતો હતો ને બધા મારા માટે પ્રાણ આપવા માટે, જીવન આપવા માટે, હું એટલો એક છું. આ તારી મનની ભ્રમણા જોઈ, તારા મનની આ ભ્રમણા જોઈને તે છે કોઈ તારું, ચલું ઉઠાવે. તો સદગુરુ સાચા રે મળ્યા, મનની ભ્રમણા સર્વે મુકાવડા. એને એવો વૈરાગ આવી ગયો છોકરાને કે જોઈ લીધા તમને બધાને, તમે કેટલા સ્વાર્થી છો, કેટલા મારા છો, અને કેટલો મારા પ્રત્યે એકનો એક અમાર, તો અમારા કુળમાં, અમારા પરિવારમાં. હવે મારે આ તમારા ઘરમાં રહેવું છે એમ કરીને પેલા સંતની પાસે નીકળી ગયો. ત્યારે મનની ભ્રમણા સર્વે મેલે, એને ભ્રમણા દૂર થઈ ગઈ, ભ્રમ ભાગી ગયો એનો. હું માનું છું એવું નથી, આ તો પાછળ માત્ર દેખાડો છે. એટલે એ બધા જ સ્વાર્થના સગા, પણ સદગુરુ સાચા રે મળ્યા. પણ ગુરુ મહારાજે દર્દ ચૂસી લીધું અને એની અંદરનો જે ભંડો હતો તો ફોડી નાખેલો. અંદર તો આ છે, પણ વસ્તુ બતાય, ભંડો કયો ફોડ્યો? ભ્રમ ભાગી નાખ્યો. લે, આ તારા પરિવારમાં તારા માટે તારા આટલા છે. થયું કોઈ તૈયાર? હા મારા, તમે કરી લો ને. બધાને આનંદ પણ થયો, બહુ સારું થયું, આ મહારાજ બહુ પરોપકારી. તમને ખબર નહોતી કે આખો ઉઠાઈ જશે. તે બધાના મનની અંદર એની, અને એ પરિવારના છોકરો સમજુ સંસ્કારી હતો, એને લઈ ગયા. મન મનની અંદર ભ્રાંતિ હોય છે, આ મારું છે, આ મારો બાપ છે, આ મારી પત્ની છે, મારા છોકરા છે, પણ અંતે કોઈ કોઈનું છે નહીં. હાથે થાલી થી માથા તૂટે, જન મારો હેળે ભઈ, નવ ભજિયા તારંગ પાણી, જન મારો હેળે ભઈ. વ્યર્થ ગયું આખું જીવન કેમ? સદગુરુ કોઈક ભૂમિઓ, કોઈક માર્ગદર્શક. ઋષિઓ ગ્રહસ્થી હતા, એ પણ માર્ગદર્શન આપતા હતા અધ્યાત્મનું. એટલે કોઈ પણ સંત કે કોઈ મહાપુરુષ કે કોઈ ગ્રહસ્થ સમજવું હોય, સજ્જન હોય, એ પણ માર્ગદર્શન આપી શકે હતા, એ પણ જીવનનો ગુરુ બની, સદગુરુ બની શકે. એમ અહીંયા આગળ કહ્યું કે મનની ભ્રમણા સર્વે, બધી ભ્રાંતિ છોડાવી દે, કશું જ બાકી નહીં. બહુ જ ભાવતી વસ્તુ હોય, બહુ ભાવતી વસ્તુ હોય, ખૂબ ખાઈ નાખે પણ અંદર પછી એવું કંઈક આવી ગયું હોય, ઉલટીઓ થયા જ કરે, ઉલટીઓ થયા જ કરે, થયા જ કરે, માંડ માંડે બંધ થાય, પછી કોઈ દિવસ મોઢા મૂકશે. પેલા શરાબી ને શરાબ થોડા ઓછું કરે છે, નાખી દે પીવડાવીને, પાંચ દસ પછી ઉલટીઓ કરાવે, આમ એવી પાતળા ખેંચી નાખે, ઉલટીઓ કરાવી દે, ખૂબ હવે ના પી એને છોડા. તો એ ભ્રાંતિ છોડાવી હોય તો ક્યારેક એની આકરી પરીક્ષા પણ, અને એને આકરી સજા પણ કરી નાખે. લે, તો મન એટલી બધી ભ્રમણાઓથી ભરેલું છે, આ ભ્રાંતિઓથી આ જીવન આખું જ ભરેલું, પણ એ મનને કારણે. મનની એટલી બધી ભ્રાંતિઓ છે, એટલી બધી ભ્રાંતિઓ છે, અને એ ભ્રાંતિઓમાં ભટક્યા જ કરતો હોય, એને ખબર ના પડે કે આ સાચું, એ સાચું નથી. બધું સાચું માનીને, ખોટું હોવા છતાંય સાચું માનીને એની અંદર ભટક્યા કરે જીવન આખું, એનું નામ ભ્રાંત કહેવાય. ઉનાળો હોય, તરસ લાગી હોય, ચાલતો હોય રસ્તામાં, આમ સામે રેતી ની અંદર આમ પાણી જેવું દેખાય, દોડીને ત્યાં જાય પણ ત્યાં કશું ના, એથી આગળ દેખાય ત્યાં દોડે, ભ્રાંત કહેવાય. આખરે પાણી વગર દોડી દોડીને તરસ્યો, મૃત્યુ પામ, આથી જીવન ભ્રાંતિ. તો આવી અનેક ભ્રાંતિઓ હોય, અમારા સગા છે ને, મારું ઘર છે, પણ એ બધી ભ્રાંતિઓ બધું જ મૂકીને જવાનું છે. ત્યારે છેલ્લે એને એમ થાય, ઓહો, આખી જિંદગી આટલી મહેનત કરી, આટલું બધું કમાયું, આટલું બધું ભેગું કર્યું, હવે મૂકીને જવાનું. જીવનની ભ્રાંતિ ખ્યાલ આવી, જીવનભર આ જ ભેગું કર્યું, તે જે કંઈક શાંતિથી ન બેઠો, ભગવદ ભજન કે ધ્યાન ન કર્યું, ભ્રાંતિ. તો એ ભ્રાંતિઓ ગુરુ મહારાજ જ એને દૂર કરી શકે. એના માટે કહ્યું, મનની ભ્રમણા સર્વે, બધી જ મનની ભ્રાંતિ છોડાવનાર સદગુરુ છે. હું મારું હૃદયથી ટાળ, પરમારથમાં પિંડ જ ગાળ, તત્તા તારું આપ તપાસ, ક્યાંથી આવ્યો, ક્યાં તું જાશ. ભ્રાંત ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનું છે જરાય ખબર નથી. મારા તારાની અંદર તપાસી જો. પણ કહ્યું કે મૂરખના મનમાં નહીં ત્રાસ. આટલું બધું સમજાવવામાં આવે, પણ જેને નથી સમજાતું એને જરા એની અંદર કલ્પના નથી આવવાની. તત્તા તારું આપ તપાસ, તારી જાત. તો ભ્રાંતિઓના ની ભૂતાવળ જીવનને એટલી બધી વળગેલી કે માણસને ભરખી જાય. આખું ને આખું જીવન ભ્રાંતિમાં ને ભ્રાંતિમાં પૂરું થઈ જાય, છેલ્લે આંખ ઉઘડે ત્યારે કશું હાથમાં ના રહ્યું, સમય હાથમાં ના રહ્યો હોય. અને એ સ્થિતિની અંદર એની ભ્રમણાની જ્યારે ભ્રમણા ભાગે ત્યારે એક સરસ ભજન છે, ભ્રમણાઓ ભાગી તેની મૃતાઓ જા. એ ભ્રમ ભાગે કે આ જગત મિથ્યા છે, ક્ષણભંગુર છે આ જિંદગી. જિંદગી ભલે તમે 50-100 વર્ષ જીવો, પણ બસ પૂરું થઈ ગયું જીવન. 100 વર્ષ જીવનારને પણ એમ લાગે પૂરું થઈ ગયું. ભ્રમણા છે જીવન. ગમે એટલું જીવન લાંબુ જીવીએ, ગમે એટલી મહેનત કરીએ, પુરુષાર્થ કરીએ, પણ એ બધું કર્યા પછીનું એનું રિઝલ્ટ શું? મૃત્યુ. સારું જીવીએ કે ખરાબ જીવીએ, ખૂબ કમાઈને જીવીએ કે એમને ગરીબ ભિખારી થઈ ગઈ, આખરે એનું રિઝલ્ટ કે તમે આખું વર્ષ ભણો ભણો ભણો, પરીક્ષા આપો, અને રિઝલ્ટ રિઝલ્ટ તો મેળવવા દરેક ઈચ્છે ને, મારું રિઝલ્ટ સારું આવવું જોઈએ, ફર્સ્ટ ક્લાસ આવવું જોઈએ, ફર્સ્ટ ક્લાસ, ફર્સ્ટ મેં ગોલ્ડ મેડલિસ્ટ થવું છે, દરેક પોતાનું રિઝલ્ટ ઈચ્છે. પણ આપણે 5, 50, 100 વર્ષ જીવીએ અને એનું રિઝલ્ટ શું આવવાનું? લો આ તમારું પ્રગતિ પત્રક, આ તમારી માર્કશીટ, શું પકડો હાથમાં. આખું જીવન જીવ્યા પણ એનું રિઝલ્ટ તમારું મૃત્યુ, એથી બીજું કશું. ભ્રમણા કે જે આપણે આખા જીવનભર અનેક જગ્યાએ સંબંધોમાં જે વ્યવહારિક રીતે જીવન જીવવા માટે વસ્તુ સાચી છે, પણ સમજવા માટે સાચી નથી. સમજણપૂર્વક જીવવું જોઈએ, ભાઈ છે કેટલો ટાઈમ, ક્યાં સુધી, જે થોડો સમય છે શાંતિથી જીવન, શા માટે ઝઘડીને રડી કૂટીને લડીને મળે અહીંયા આગળ જીવન, દુઃખી થઈને કકરાટ કરીને જીવીએ, એટલું શાંતિથી જીવીએ, બસ એનો ઉદ્દેશ આ છે. જવાનું નક્કી જ છે અને રિઝલ્ટ પણ આપણું ફાઇનલ છે, કે આખરે પ્રગતિ પત્રક આપણને આ જ પકડાવવાનું જ આ છે. તમે ને પાસ, 0 આપી દીધું, લો જાઓ ક્લાસમાંથી તમે મુક્તા મુક્તિ આપી. તો પરિણામ આપણે જાણીએ છીએ, તો પછી જીવવું છે જેટલું જીવવું છે શાંતિ થી જીવી. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સુખી થતો હોય પણ સુખી થી જીવી શકતો નથી. ઈચ્છા હોય છે શાંતિ ની, પણ શાંતિ મેળવવાની ઈચ્છા હોતી પણ એ શાંતિ થી જીવી શકતો નથી. કારણ કે જે વાસ્તવિકતા જો એની નજર સમક્ષ હોય કે આ પ્રમાણે એનો રિઝલ્ટ આ જ છે, તો શા માટે આ રીતે કરું, શાંતિથી જીવું, આ બધા ક્લેશ છોડી દો. એ સમજણ એના ગળે ઉતરે તો જ સુખ શાંતિ એને પ્રાપ્ત થઈ શકે. બાકી જે છે એમાં આ મારું આ તારું વહેંચવાની અંદર એ પાછું કેટલી બધી મુસીબત. ભરૂચમાં બે પારસી ભાઈઓ હતા, તે જમાનામાં ખૂબ સંપન્ન, ખૂબ સંપન્ન. પછી બે ભાઈઓને એમ થયું કે આપણે મિલકતની વહેંચણી કરી લઈએ. વહેંચણી કરી લીધી પણ ઘરમાં પગ પેસવા માટે એક પગથિયાનો મોટો પથ્થર હતો. પેલો કે આ પથ્થર હું લઉં, પેલો કે આ પથ્થર હું લઉં. કોર્ટે ગયા, વર્ષો સુધી કેસ ચાલ્યો અને કેસ લડવામાં જે પેલી સંપત્તિ વહેંચી હતી એ બધી એમાં પૂરી. એવા તો 1000 પથરા લાઈન મૂકી શકે એમ હતા. એવા પથરા 1000 તે જમાનામાં એની પાસેની સંપત્તિમાંથી 1000 પથરા ગોઠવી, પણ એક પથ્થરને માટે આશુ જીવન જીવતા ના આવડ્યું. સંપત્તિ એક પથ્થરને કારણે આટલી મોટી સંપત્તિ બરબાદ કરી, ભોગવતા ના આવ્યું. આખરે ખુવાર થઈ ગયા, જોયું કે હવે ઘરમાં કશું નથી રહ્યું, ત્યારે ફરી પાછા બે ભેગા થયા, એક એક પથ્થર હતા. જાગ્યા ત્યાંથી સવાર, સદગુરુ સાચારે મળ્યા, તેના તનના તાપ તાપ તળિયા. આવી આટી ઘૂંટી માંથી સમજણ પૂર્વક બહાર કાઢી લે. શા માટે આપી દે એને, તું નવો પથરો લાવી દેજે. એટલું જ, એટલી જ વાત હતી, વાત એટલી જ હતી. 1000 પથ્થર લાવીને વસાવી શકે એવી જેની ક્ષમતા હતી, એક પથરા હાથર ખુવાર થઈ ગયા. બહાર ભાઈ કઈ નહીં, તું નાનો છો, તમે મોટા છો, લઈ જાઓ. તું નાનો છો, તું લઈ જા, હું બીજો લાવી દઈશ, આવો ના આવો. સમજણ વગર ભ્રાંત જીવન, જેને કહેવાય અહંકાર. અહંકાર વાળું જીવન આવા પ્રકારનું હોય, માણસ પોતાની અંદર દુખી થઈ જાય. તો એ ગુરુ મહારાજ જ એને એમાંથી બહાર કઢાવી શકે, છોડાવી શકે. એટલા માટે કહ્યું, મનની ભ્રમણા સર્વે મુકાવે અને ભવ ભટકીને, પણ શું કરવું. આવી રીતે હાર્યા, ભવ ભટકીને. અને એના માટે કહ્યું, ગુરુનો શબ્દ સમજને, હજુ તો સમજ. ગુરુ મહારાજ આવા સાચા મળ્યા છે, સદગુરુ સાચા રે મળ્યા, એવા ઉચ્ચ ભાવથી કે જે આપણને જીવન સાચું જીવતા શીખવાડવા વાળા છે. ખોટા જીવનમાંથી બહાર કાઢી લઈ, ખોટી ભ્રમણાઓ મુકાવી દઈ અને આપણને સાચા વાસ્તવિક જીવનની અંદર લઈ જવા વાળા, પ્રવેશ કરવા વાળા ગુરુ મહારાજ છે. એને ભજ. મનની ભ્રમણા સર્વે, અને આવી રીતે જે ભજે છે એના તન એના જીવનના બધા જ બધી ઉપાધિઓ ગુરુ મહારાજ દૂર કરી આપે. જોયે છે ને કે મહારાજ આમ થયું છે, શું કરીએ. શ્રદ્ધાથી આટલું કર, શાંતિ તારે તારા જીવન સફળ. અમુક બે જ શબ્દો બોલે પણ પેલાને હાશ, આ તો ખ્યાલ જ નતો. તું કામ જ પતી જાય કે જેના માટે એને મહિનાઓ સુધી કકળાટ મનમાં મનમાં સેવ્યા કર્યો હોય, એ કકળાટને ગુરુ મહારાજ પાસે જઈએ બે શબ્દમાં. શું કે ઘી ઢોરાયું તો ખીચડી, તારો ભાઈ છે બીજું લાવજો, ચલાવી લેજો. આટલી જ સમજણ હોય સંબંધ ના. આ બધી ભ્રમણાઓ છે જીવનની અંદર, દુઃખી થવાની, અશાંત. મહારાજે તો આત્મતત્વનો બોધ આપ્યો છે અને વ્યવહારનો બોધ આપ્યો છે. જીવન પરિપૂર્ણ બનાવવા માટે જેને સર્વતોમુખી આયામ જે કહેવાય શિષ્ય ને બધી રીતે તૈયાર કરે, તત્વની રીતે તૈયાર કરે, ભજન ધ્યાન ની રીતે તૈયાર કરે, અને આવું છોડવાનું હોય ત્યાગની વાત પણ કરીને એને સમજાવે. જીવન ઘડતર ની સાચી વાતો શીખવા માટે સદગુરુ પાસે જવું જોઈએ, અને એ જ જીવન ઘડતર ની સાચી વાતો શીખવાડીને જીવનની જે ભ્રાંતિઓ જે છે, જે ખોટા સંકલ્પ વિકલ્પો છે, જે ખોટી હઠ છે, એ હઠ દૂર કરાવી સ્વભાવને સુધારી આવનારા સદગુરુ સાચા રે મળ્યા તેના થનના તાપ ટળ્યા. જય મહારાજ.